એકોત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. તો ચાલો આજે આપણે વાત કરીશું ઓગસ્ટે કોમ્ટે વિશે, ફ્રેન્ચ વિચારક જેમણે સમાજશાસ્ત્ર શબ્દ આપ્યો અને આખા વિષયનો પાયો નાખ્યો. 1798 થી 1857 સમયગાળો જુઓ.
હા, અને એ સમય સમજવો બહુ જરૂરી છે. ફ્રાન્સમાં ક્રાંતિ પછીનો સમય હતો, એટલે ભારે ઉથલપાથલ.
બરાબર. જે જૂની સત્તાઓ હતી, ધર્મની, રાજાશાહીની, એ બધી પડી ભાંગી હતી.
અને બીજી બાજુ ઔદ્યોગિકરણ વધી રહ્યું હતું, વૈજ્ઞાનિક વિચારોનો પ્રભાવ હતો. એટલે કોમ્ટેને લાગ્યું કે આ અંધાધૂંધી વચ્ચે સમાજને ફરીથી ગોઠવવા માટે કંઈક નક્કર જોઈએ.
અને એ નક્કર આધાર એમને વિજ્ઞાનમાં દેખાયો.
બિલકુલ. એમને લાગ્યું કે સમાજને પણ વૈજ્ઞાનિક રીતે સમજી શકાય, એના નિયમો શોધી શકાય.
એમનું પોતાનું જીવન પણ કંઈક સરળ નહોતું. શરૂઆતથી જ બુદ્ધિશાળી હતા. પેરિસની ઇકોલ પોલિટેકનિકમાં ગયા પણ ખરા.
પણ રાજકીય ગરબડને લીધે ભણવાનું પૂરું ન થયું અને શરૂઆતમાં સેન્ટ સિમોન સાથે કામ કર્યું, જેમના વિચારોની એમના પર ઊંડી અસર હતી.
પણ પછી એમની વચ્ચે મતભેદ થયા અને આર્થિક સંઘર્ષ તો લગભગ આખી જિંદગી રહ્યો.
હા, એ તો હતું જ. અંગત જીવનમાં પણ પડકારો હતા. 1825માં કેરોલિન મેસિન સાથે લગ્ન થયા, પણ એ સંબંધો ઘણા તણાવ ભર્યા હતા અને 1826માં તો માનસિક રીતે પણ ભાંગી પડ્યા હતા.
ઓહ.
પણ પછી જીવનના પાછળના ભાગમાં ક્લોટિલ્ડ ડી વોક્સ સાથેના એમના સંબંધે એમના પર, ખાસ કરીને એમના માનવતાના ધર્મવાળા વિચાર પર ઘણી અસર કરી.
એટલે કે અત્યંત તર્કબદ્ધ દેખાતા વિચારક પર પણ અંગત અનુભવોનો પ્રભાવ હોય છે.
ચોક્કસ. હવે એમના મુખ્ય વિચાર પર આવીએ, પ્રત્યક્ષવાદ, એટલે કે પોઝિટિવિઝમ.
હા, એ એમનો સૌથી મોટો ફાળો ગણાય છે. શું છે આ પ્રત્યક્ષવાદ?
મૂળભૂત રીતે એમનું કહેવું એમ હતું કે સાચું અને પાકું જ્ઞાન એ જ છે જે આપણે આપણી ઇન્દ્રિયોથી અનુભવી શકીએ, જેને આપણે નિરીક્ષણ અને પ્રયોગથી ચકાસી શકીએ.
એટલે કે ધર્મશાસ્ત્ર કે પછી અમૂર્ત તત્વજ્ઞાન આધારિત વાતો નહીં, પણ નક્કર વૈજ્ઞાનિક પુરાવા.
બરાબર. અને આ જ વિચારને એમણે ઇતિહાસ પર લાગુ કર્યો અને 3 તબક્કાનો નિયમ આપ્યો. તમને ખ્યાલ છે?
હા, સાંભળ્યું છે. પહેલો ધર્મશાસ્ત્રીય તબક્કો, પછી તાત્વિક અને છેલ્લે વૈજ્ઞાનિક.
બરાબર. પહેલો તબક્કો એટલે થિયોલોજિકલ, જ્યાં માણસ બધું ભગવાન કે અલૌકિક શક્તિઓથી સમજાવે. બીજો મેટાફિઝિકલ, જ્યાં અમૂર્ત ખ્યાલો કે કુદરતી નિયમો જેવા વિચારો આવે.
અને ત્રીજો પોઝિટિવ કે વૈજ્ઞાનિક તબક્કો, જ્યાં ફક્ત નિરીક્ષણ અને તર્ક જ મુખ્ય બને. એમના મતે સમાજ આ ત્રીજા તબક્કા તરફ જઈ રહ્યો હતો.
હા, એમની એ ધારણા હતી. જો કે એની ટીકા પણ થાય છે કે શું સમાજનો વિકાસ આટલો સીધો અને રેખીય હોય?
સાચી વાત છે, સમાજ તો ઘણો જટિલ છે, પણ આ માળખું સમજવા માટે ઉપયોગી ખરું.
અને આ જ વૈજ્ઞાનિક અભિગમને સમાજ પર લાગુ પાડવા એમણે એક નવો શબ્દ આપ્યો, સમાજશાસ્ત્ર, સોશિયોલોજી.
ઓહ, આ શબ્દ એમણે આપેલો છે?
હા. મજાની વાત એ છે કે પહેલાં એ આ વિષય માટે સામાજિક ભૌતિકશાસ્ત્ર, સોશિયલ ફિઝિક્સ શબ્દ વાપરવા માંગતા હતા.
ઓકે.
પણ પછી એડોલ્ફ ક્વેટલેટ નામના એક બેલ્જિયન આંકડાશાસ્ત્રીએ એ શબ્દ વાપરી લીધો, એટલે કોમ્ટે પછી સમાજશાસ્ત્ર શબ્દ બનાવ્યો.
વાહ, આ તો રસપ્રદ વાત છે. અને એમણે વિજ્ઞાનોની એક ગોઠવણ પણ કરી હતી, નહીં? એક ક્રમ.
હા, વિજ્ઞાનોનો એક ક્રમ નક્કી કર્યો. સૌથી પાયાનું અને અમૂર્ત ગણિત, પછી ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને છેક છેલ્લે સૌથી જ જટિલ અને બધા પર આધારિત સમાજશાસ્ત્ર.
કારણ કે સમાજ આ બધા કરતાં વધુ જટિલ છે.
બિલકુલ. આ બધા વિચારો એમણે પોતાના મુખ્ય ગ્રંથ કોર્સ ઓફ પોઝિટિવ ફિલોસોફીમાં વિસ્તાર્યા, જે 1820 થી 1842 વચ્ચે 6 ભાગમાં પ્રકાશિત થયો.
અને પછી પેલો બીજો ગ્રંથ સિસ્ટમ ઓફ પોઝિટિવ પોલિટી.
હા, એ 1851-54 આવ્યો. એમાં એમણે પ્રત્યક્ષવાદી સિદ્ધાંતો પર આધારિત સમાજ કેવો હોવો જોઈએ અને પેલો માનવતાનો ધર્મનો ખ્યાલ આપ્યો.
તો એમનો પ્રભાવ કેવો રહ્યો? આજે પણ એમના વિચારોનું મહત્વ છે?
ચોક્કસપણે. ભલે એમના બધા જ વિચારો, ખાસ કરીને પેલો માનવતાનો ધર્મવાળો વિચાર સ્વીકારાયો નહીં, પણ સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો જોઈએ એ વાત એમણે મજબૂત રીતે સ્થાપિત કરી.
એટલે કે એમિલ દુર્ખેમ કે મેક્સ વેબર જેવા પછીના સમાજશાસ્ત્રીઓ માટે પાયો નાખ્યો.
બરાબર. એ લોકોએ એમના કામ પર જ આગળ વધાર્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રભાવ પડ્યો, લેટિન અમેરિકામાં ખાસ કરીને.
હા, પેલું બ્રાઝિલના રાષ્ટ્રધ્વજ પરનું સૂત્ર, ઓર ધેમ એ પ્રોગ્રેસો.
હા, વ્યવસ્થા અને પ્રગતિ. એ તો સીધું કોમ્ટેના મુદ્રાલેખ લોદ્ર એ લો પ્રોગ્રેસ પરથી જ લીધેલું છે.
વ્યવસ્થા અને પ્રગતિ એ ખરેખર એમના વિચારોનો સાર છે. સ્થિરતા પણ જોઈએ અને સાથે સાથે વૈજ્ઞાનિક પ્રગતિ પણ. એમનું બીજું એક વાક્ય મને યાદ આવે છે, જીવંત હંમેશા અને વધુને વધુ મૃતકો દ્વારા શાસિત થાય છે. આ થોડું ગૂઢ લાગે છે.
એનો અર્થ એમ છે કે આપણો વર્તમાન જે છે એ હંમેશા ભૂતકાળના પાયા પર જ રચાયેલો હોય છે. ભૂતકાળનું જ્ઞાન, એમની સંસ્થાઓ, એમની સિદ્ધિઓ, એ બધું જ આપણને ઘડે છે. આપણે ઇતિહાસના વારસાથી જોડાયેલા છીએ.
રસપ્રદ. પણ ટીકાઓ વિશે શું? એમના વિચારોની ટીકાઓ પણ થઈ હશે ને?
અરે, ઘણી થઈ. કેટલાક લોકોએ કહ્યું કે એમનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બહુ સંકુચિત છે. એ માનવીય અનુભવના બીજા પાસા, જેમ કે કળા, લાગણી, નૈતિકતા, એ બધાને અવગણે છે.
અરે, પેલા માનવતાના ધર્મની તો કદાચ મજાક પણ ઉડી હશે.
હા, બિલકુલ. વિજ્ઞાનની વાત કરનાર માણસ એક નવો ધર્મ સ્થાપવાની વાત કરે એ ઘણાને વિચિત્ર લાગ્યું. અને એમનો જે વિચાર હતો કે સમાજનું સંચાલન વૈજ્ઞાનિક નિષ્ણાતો દ્વારા થવું જોઈએ,
એ થોડો લોકશાહી વિરોધી અને સરમુક્તિયારશાહી જેવો લાગે.
બરાબર. એ ચિંતા પણ વ્યક્ત થઈ. પણ આ બધી ટીકાઓ છતાં એ સમજવું જોઈએ કે કોમ્ટે એમના સમયના પડકારોનો ઉકેલ શોધી રહ્યા હતા. ક્રાંતિ પછી ફ્રાન્સમાં જે અંધાધૂંધી હતી એમાં વ્યવસ્થા અને પ્રગતિ કેવી રીતે સાથે લાવી શકાય એનો એમનો આ એક મહત્વાકાંક્ષી પ્રયાસ હતો.
એટલે મૂળભૂત રીતે ભલે એમની બધી યોજનાઓ, જેમ કે પેલો ધર્મ, એ સફળ ન થઈ, પણ સમાજને તર્ક અને પુરાવાના આધારે સમજવો જોઈએ એ વિચાર તો આજે પણ સમાજ વિજ્ઞાનનો આધાર છે.
ચોક્કસ. અને એમના વિચારો આપણને આજે પણ વિચારતા કરે છે કે વિજ્ઞાન સમાજને સમજવામાં અને સુધારવામાં ક્યાં સુધી જઈ શકે છે, એની શક્તિ શું છે અને એની મર્યાદાઓ કઈ છે.
ખરેખર કોમ્ટે એ સમાળે વિજ્ઞાન થકી સમાજ સુધારવાનું સ્વપ્ન જોયું હતું. આજે આપણી પાસે ડેટા સાયન્સ, એઆઈ જેવી શક્તિશાળી ટેકનોલોજી છે. શું આપણે એમના સ્વપ્નની નજીક છીએ કે પછી ટેકનોલોજી દ્વારા નિયંત્રણની એમની જે છુપી બીક હતી એ વધુ સાચી પડતી દેખાય છે? આ એક મોટો પ્રશ્ન છે. આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.